एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार, ग्रंथसारमां आपनुं स्वागत छे। आजे आपणे एक एवी नवलकथानी वात करवाना छीए जेणे घणा वाचकोना मन पर ऊंडी छाप छोड़ी छे, એલિઝાબેથ બર્ગની ઓપન હાઉસ।
હા બિલકુલ, 2000માં આવેલી અને તરત જ ઓપરાના બુક ક્લબમાં સિલેક્ટ થઈ ગયેલી એટલે ખૂબ ચર્ચાઈ પણ ખરી।
અને એલિઝાબેથ બર્ગનું નામ આવે એટલે મને તરત એમની શૈલી યાદ આવે। સામાન્ય લોકો, ખાસ કરીને સ્ત્રીઓ, એમના મનની વાતો, એમના સંઘર્ષો એ બહુ સહાનુભૂતિથી લખે છે, નહીં?
એકદમ સાચી વાત, એમની લખવાની રીત જ એવી છે, ઉષ્માભરી, પ્રામાણિક, રોજબરોજની જિંદગીમાંથી જે મોટા સત્યો શોધી કાઢે છે, થોડી રમૂજ પણ હોય ને, ઉન્નાણ પણ હોય।
કદાચ પેલો નર્સિંગનો અનુભવ એમને કામ આવ્યો હશે, માણસની તકલીફો નજીકથી જોઈ હોય એટલે।
હા, શક્ય છે, એ સંવેદનશીલતા એમની બીજી બુક્સમાં પણ દેખાય છે, જેમ કે ડ્યુરેબલ ગુડ્સ કે ટોક બિફોર સ્લીપ।
અને ઓપન હાઉસનો સમય પણ એવો હતો, 2000ની સાલ, 21મી સદીની શરૂઆત। સ્ત્રીઓ પોતાના જીવન, પોતાની ઓળખ વિશે વધુ વિચારી રહી હતી, વિમેન્સ ફિક્શન જેને કહીએ એ પણ ખૂબ વંચાતું હતું।
બરાબર, સમાજમાં પણ લગ્ન, કુટુંબ આ બધા વિશેના વિચારો બદલાઈ રહ્યા હતા। આ પુસ્તકે એ સમયની નસ બરાબર પકડી।
તો શું છે આ ઓપન હાઉસની વાર્તા? ચલો એમાં જ ઊંડા ઉતરીએ।
ચોક્કસ, વાર્તા આપણને મળે છે સિમેન્થા મોરો, જેને બધા સેમ કહે છે। 41 વર્ષની સ્ત્રી છે, મિઝોરીના એક સરસ શાંત વિસ્તારમાં રહે છે। પતિ ડેવિડ અને 11 વર્ષનો દીકરો ટ્રેવિસ, એકદમ ગોઠવાયેલું જીવન।
ટિપિકલ અમેરિકન સબર્બન લાઈફ જેવું લાગે છે।
હા, એવું જ, બધું બરાબર ચાલી રહ્યું છે, કદાચ થોડું પ્રેડિક્ટેબલ પણ। અને પછી એક દિવસ સાવ અચાનક
શું થાય છે?
ડેવિડ, એનો પતિ, સાવ શાંતિથી એને કહે છે, હું કોઈ બીજી વ્યક્તિના પ્રેમમાં છું, બસ આટલું જ।
ઓ માય ગોડ!
અને એ ઘર છોડીને જતો રહેશે। સેમ માટે તો જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ। જે ઘર એનું સર્વસ્વ હતું એ જ હવે એને ખાવા ધાય છે, ખાલીખમ, મોટું।
આ તો બહુ મોટો આઘાત કહેવાય, પણ ખાલી એનો ભાવનાત્મક રીતે જ નહીં, બીજી તકલીફો પણ ઊભી થઈ હશે ને?
હાસ તો, એ જ તો મોટો મુદ્દો છે। દિલ તૂટ્યું, વિશ્વાસ ઉઠી ગયો, એ તો ખરું જ, પણ સાથે સાથે બીજી વાસ્તવિકતા સામે આવી।
જેવી કે
સેમ પાસે પોતાની કોઈ નોકરી નથી, પોતાના પૈસા નથી, ઘરનું હપ્તો કોણ ભરશે, દીકરાનું ભરણપોષણ કેવી રીતે થશે, આ બધા સવાલ।
ઓહો, કારણ કે એ તો ડેવિડ પર નિર્ભર હતી આટલા વર્ષો।
બિલકુલ, અને હવે એને લાગે છે કે પત્ની તરીકેની ઓળખ સિવાય એની પોતાની કોઈ ઓળખ જ નથી, હું કોણ છું એ જ એને સમજાતું નથી।
અહીંથી જ ખરી વાર્તા શરૂ થાય છે, આ નિર્ભરતામાંથી બહાર નીકળવાની એની મથામણ। શું કરે છે એ?
શરૂઆતમાં તો ભાંગી જ પડે છે, દુઃખી થાય છે, રડે છે, ડરી જાય છે, પણ પછી પેલો ઘર ગુમાવવાનો ડર છે ને,
હા,
એને કંઈક કરવા મજબૂર કરે છે। અને પછી એક દિવસ એ લગભગ હતાશામાં જ કહેવાય એક વિચાર આવે છે ને।
શું વિચાર?
કે ઘરમાં રૂમ ખાલી પડ્યા છે તો ભાડું ત્રાછી લો।
ઓહ, આ તો મોટો નિર્ણય કહેવાય, પોતાની પર્સનલ સ્પેસમાં અજાણ્યા લોકોને લાવવા।
હા, એના માટે બહુ અઘરું છે, પણ જરૂરિયાત એવી છે કે બીજો કોઈ રસ્તો નથી દેખાતો, એટલે હિંમત કરીને પેલું બોર્ડ મારે છે ઘરની બહાર, ઓપન હાઉસ।
અને આ ઓપન હાઉસ શબ્દ જ કેટલો સિમ્બોલિક છે, જાણે એ પોતાનું ઘર જ નહીં પણ દિલ પણ ખોલી રહી છે નવા અનુભવો માટે।
બરાબર, અને અહીંથી વાર્તામાં નવા પાત્રો પ્રવેશે છે। સૌથી પહેલા કોણ આવે છે ખબર છે?
કોણ?
કિંગ નામનો એક માણસ, વૃદ્ધ છે, થોડો વિચિત્ર પણ છે, પણ બહુ ડાહ્યો માણસ છે। એની આદત શું? ફેંકી દીધેલી, તૂટેલી ફૂટેલી વસ્તુઓ ભેગી કરવાની।
રસપ્રદ!
અને એ કહે કે આ કચરો નથી, આમાં પણ સુંદરતા છે, આનો પણ કોઈ અર્થ છે। અને આ જ ફિલોસોફી એ સેમને પણ ધીમે ધીમે શીખવે છે, મતલબ તૂટેલી જિંદગીમાં પણ કંઈક સારું હોઈ શકે છે।
વાહ, આ તો બહુ સરસ પાત્ર લાગે છે, એકદમ અનપેક્ષિત માર્ગદર્શક જેવો।
હા, એવો જ, એ કોઈ સલાહ નથી આપતો, પણ એની હાજરી જ સેમને હિંમત આપે છે, દુઃખની પેલે પાર જોવામાં મદદ કરે છે।
અને બીજા કોણ આવે છે ભાડે રહેવા?
પછી આવે છે એલિનોર, એ પણ વૃદ્ધ છે, વિધવા છે, હમણાં જ પતિ ગુજરી ગયા છે, એટલે એ અને સેમ વચ્ચે પેલી નુકસાનીની એક અબોલ સમજણ બંધાય છે.
એક કનેક્શન બને છે.
અને ત્રીજો છે ઈજે, એકદમ યુવાન ઉત્સાહી છોકરો, આર્ટ સ્ટુડન્ટ છે. એ ઘરમાં એક નવી જ એનર્જી લાવે છે.
તો આ ત્રણ ભાડૂતો, કિંગ, એલિનોર અને ઈજે,
હા, અને સેમનો દીકરો ટ્રેવિસ, આ બધા મળીને એક નવું જ અનોખું કુટુંબ બનાવે છે. લેખિકા જેને માનેલું કુટુંબ કહે છે,
ફાઉન્ડ ફેમિલી.
હા,
આ બહુ મહત્વનો વિચાર છે કે કુટુંબ એટલે ખાલી લોહીના સંબંધ નહીં, પ્રેમ, આદર, એકબીજાનો સહારો, એનાથી પણ કુટુંબ બને.
એકદમ. અને આ નવા લોકો આવે છે ને, એની સાથે સેમની અંદર પણ બદલાવ આવવાનું શરૂ થાય છે.
કેવી રીતે?
એ ઘર ચલાવવાની જવાબદારી લેતા શીખે છે. પહેલીવાર ડ્રિલ મશીન વાપરે છે, બગડેલો નળ જાતે સરખો કરે છે, પોતાના પૈસાનું મેનેજમેન્ટ કરતા શીખે છે. આ ભલે નાની નાની વસ્તુઓ છે, પણ
એનાથી એનો આત્મવિશ્વાસ વધતો જાય છે, ખરું ને?
બરાબર. એને સમજાય છે કે હું આ કરી શકું છું, હું લાચાર નથી. આ બહુ મોટો બદલાવ છે એના માટે. પપ્પા જતા રહ્યા, ઘરમાં અજાણ્યા લોકો, મમ્મી દુઃખી છે, એ બધું જુએ છે, મૂંઝાય છે. શરૂઆતમાં ચૂપચાપ રહે છે, પણ પછી જેમ જેમ એ એની મમ્મીને બદલાતા જુએ છે, પેલી રડતી દુઃખી સ્ત્રીમાંથી એક મજબૂત સક્ષમ વ્યક્તિ બનતા જુએ છે, તેમ તેમ એનામાં પણ હિંમત આવે છે. એ પણ આ નવી પરિસ્થિતિને સ્વીકારતા શીખે છે.
અને કદાચ પેલા ભાડૂતો સાથે પણ એનું કંઈક બોન્ડિંગ થતું હશે, ખાસ કરીને ઈજે સાથે.
હા, ઈજેની યુવા એનર્જી એને થોડી ગમે છે. એક નવું કનેક્શન મળે છે અને મા દીકરાનો સંબંધ પણ વધારે ગાઢ બને છે, કારણ કે હવે એ બંને જ છે એકબીજા માટે.
અને સેમની પેલી બેસ્ટ ફ્રેન્ડ હતી ને લીડિયા, એનો રોલ શું છે આ બધામાં?
અરે, લીડિયા તો સેમનો આધારસ્તંભ છે. એકદમ પ્રેક્ટિકલ, થોડી રમૂજી, પણ વફાદાર દોસ્ત. જ્યારે સેમ સાવ ભાંગી પડે ને, ત્યારે લીડિયા જેને ઢંઢોળીને ઊભી કરે છે.
એટલે એ એને રિયાલિટી ચેક આપતી રહે છે.
હા, કહે છે કે આમ રડ્યા કરવાથી કંઈ નહીં થાય, ચાલ ઊભી થા, ભાડૂત માટે જાહેરાત લખ, નોકરી શોધવાનું વિચાર. લીડિયા વગર સેમની આ સફર અધૂરી રહેત, એ સ્ત્રી મિત્રતાની તાકાત બતાવે છે.
સાચી વાત છે. તો એક બાજુ આ નવું કુટુંબ છે, મિત્ર છે, સેમ પોતે પણ મજબૂત બની રહી છે, પણ પેલો ભૂતકાળ ડેવિડ, એનું શું? એની સાથે સામનો તો થતો જ હશે ને?
હા, એ ભાગ બહુ અઘરો છે. ડેવિડ આવે છે ટ્રેવિસને મળવા, ક્યારેક એની સાથે પેલી નવી પાર્ટનર પણ હોય છે.
ઓ, એ જોઈને તો સેમને બહુ દુઃખ થતું હશે, ગુસ્સો, ઈર્ષ્યા,
બધું જ થાય છે. શરૂઆતમાં તો એ રડી પડે છે, અસહાય અનુભવે છે, પણ ધીમે ધીમે જેમ જેમ એનો પોતાનો આત્મવિશ્વાસ વધે છે,
તેમ તેમ એ આ પરિસ્થિતિને વધુ સારી રીતે હેન્ડલ કરતા શીખે છે.
બરાબર. પછી એ વધુ શાંતિથી, થોડી અલિપ્તતાથી ડેવિડ સાથે વાત કરી શકે છે. એ સમજે છે કે મારી જિંદગી હવે ડેવિડ પર આધારિત નથી, હું મારી રીતે આગળ વધી રહી છું. આ મુલાકાતો જાણે એની પ્રગતિ માપવાનો માઇલસ્ટોન બની જાય છે.
આ ખરેખર મોટું પરિવર્તન કહેવાય, અને આ આત્મવિશ્વાસમાંથી જ કદાચ ભવિષ્યના નવા રસ્તા પણ દેખાયા હશે, કોઈ નવી કારકિર્દી.
હા, એને ઘર સંભાળતા સંભાળતા રિયલ એસ્ટેટમાં રસ પડે છે. એ વિચારે છે કે આ કામ હું કરી શકું, અને એ દિશામાં આગળ વધવાનું વિચારે છે.
વાહ. અને પ્રેમનું શું? શું એના જીવનમાં ફરી પ્રેમ આવે છે?
આવે છે. ઘરનું થોડું રિપેરિંગ કામ કરાવવા માટે એ ફ્રેન્કી નામના એક સુથારને બોલાવે છે. ફ્રેન્કી બહુ સીધો સાધો સારો માણસ છે.
અને એમની વચ્ચે કંઈક શરૂ થાય છે?
હા, પણ બહુ ધીમે ધીમે, સહજ રીતે, કોઈ ઉતાવળ નથી. એમનો સંબંધ કામ પર, વાતચીત પર, એકબીજા માટેના આદર પર બનેલો છે.
ફ્રેન્કીનું પાત્ર અહીં શું મહત્વનું છે? શું એ ડેવિડની ખોટ પૂરી કરે છે?
ના, અને એ જ મુદ્દાની વાત છે. ફ્રેન્કી સેમને પ્રેમ કરે છે, કારણ કે સેમ હવે જે છે, એક સક્ષમ, સ્વતંત્ર, રસપ્રદ સ્ત્રી. એના માટે આ કોઈ નિર્ભરતાવાળો સંબંધ નથી.
એટલે આ એક હેલ્ધી પાર્ટનરશિપ છે, જે સેમની ઓળખને દબાવતી નથી, પણ એને વધુ નિખારે છે.
બરાબર. એ બતાવે છે કે ખરાબ અનુભવ પછી પણ ફરીથી પ્રેમ અને વિશ્વાસ શક્ય છે, પણ એ પ્રેમ અલગ પ્રકારનો હોય છે.
તો આખી વાર્તાનો અંત કેવી રીતે આવે છે? શું બધું પાછું પહેલા જેવું નોર્મલ થઈ જાય છે?
નોર્મલ નહીં, પણ એક નવી નોર્મલ સ્થિતિ આવે છે. અંત બહુ શાંતિવાળો છે. સેમે પોતાના અને ટ્રેવિસ માટે એક સ્થિર, ખુશહાલ જિંદગી બનાવી લીધી છે. એની પાસે કામ છે, ફ્રેન્કી સાથે સારો સંબંધ છે, અને ઘરમાં એક અદ્ભુત સપોર્ટ સિસ્ટમ છે. એનું પેલું માનેલું કુટુંબ
અને પેલું ઓપન હાઉસનું બોર્ડ.
હા, એ બોર્ડ જે પહેલાં એની નિષ્ફળતાનું પ્રતીક હતું, એ હવે જાણે એના ખુલ્લા દિલનું, ભવિષ્યને અપનાવવાની એની તૈયારીનું પ્રતીક બની ગયું છે. એ હવે વિક્ટિમ નથી, પણ પોતાના જીવનની હિરોઈન છે.
ખૂબ જ સુંદર સફર છે આ તો. આમાંથી જે મુખ્ય વિષયો ઉભરી આવે છે એના પર થોડી વાત કરીએ. એક તો પુનઃશોધ, બીજો મોકો. એ તો સ્પષ્ટ જ છે.
હા, એ તો છે જ કે જિંદગીમાં ગમે તેવો મોટો ફટકો પડે એ પણ એક નવી શરૂઆતનું કારણ બની શકે છે. અને એ નવી શરૂઆત કદાચ પહેલાં કરતાં વધુ સારી, વધુ સાચી હોય. આપણી ઓળખ કંઈ કાયમી નથી હોતી, એને બદલી શકાય છે, નવેસરથી ઘડી શકાય છે.
અને બીજો પેલો કુટુંબનો વિચાર.
બરાબર, પરંપરાગત કુટુંબ તૂટે છે, પણ એની જગ્યાએ એક નવું કુટુંબ રચાય છે જે પ્રેમ અને સપોર્ટ પર ટકેલું છે. લોહીના સંબંધ કરતાં કાળજી અને આદર વધુ મહત્વના બની જાય છે. સમુદાયની શક્તિ કેટલી જરૂરી છે એ આ વાર્તા બતાવે છે.
અને સ્ત્રી સ્વતંત્રતાનો મુદ્દો પણ. સેમનું સશક્તિકરણ કોઈ ભાષણબાજીથી નથી આવતું.
ના, બિલકુલ નહીં. એ આવે છે જાતે પૈસા કમાવાથી, ઘરના કામ જાતે કરવાથી, પોતાના નિર્ણયો જાતે લેવાથી. આર્થિક સ્વતંત્રતા એ વ્યક્તિગત સ્વતંત્રતાનો પાયો છે, એ વાત અહીં સ્પષ્ટ થાય છે.
મને પેલો પ્લમ્બિંગ વાળો દાખલો યાદ આવે છે. એ જાતે કામ કરે છે ને, જે ગર્વ અનુભવે છે.
હા, એ ગર્વ એને કોઈની પ્રશંસામાંથી નથી મળતો, પણ પોતાની ક્ષમતામાંથી મળે છે. એ એના આત્મમૂલ્યનો પુરાવો છે.
અને ઘર, ઘરનું પ્રતીક તો બહુ જ મજબૂત છે આખી નવલકથામાં.
ચોક્કસ, શરૂઆતમાં એ ઘર એના તૂટેલા જીવન જેવું જ છે. પછી જેમ જેમ એ ઘરને રિપેર કરે છે, સજાવે છે, નવા લોકોથી ભરે છે, તેમ તેમ ઘર જાણે એની સાથે જ હીલ થાય છે, એનું રૂપાંતરણ થાય છે.
ઘર ખોલવું એ જાણે પોતાનું હૃદય ખોલવા બરાબર છે.
એકદમ, એ નવા અનુભવો અને સંબંધો માટે તૈયાર થાય છે એનું પ્રતીક છે.
વર્ગની લખવાની સ્ટાઇલ પણ બહુ અસરકારક છે. પેલું ફર્સ્ટ પર્સન નેરેશન, એટલે કે સેમના અવાજમાં જ આખી વાર્તા.
હા, એનાથી આપણે સીધા સેમની દુનિયામાં પહોંચી જઈએ છીએ. એના ડર, એની ખુશી, એની મૂંઝવણ, બધું આપણે જાણે એની સાથે જ અનુભવીએ છીએ. ભાષા પણ કેવી સહજ, વાતચીત જેવી, અને પેલી રમૂજની ભાવના પણ જળવાઈ રહે છે.
અને નાની નાની વિગતો, પેલી ઘરની છબીઓ, એ વાર્તાને બહુ જીવંત બનાવે છે.
હા, જેમ કે પલંગમાં ખાલી જગ્યાની ઠંડક, કે પછી રસોડામાં કોઈ બીજાએ બનાવેલી કોફીની ગંધ, આ બધું આપણને વાતાવરણનો અનુભવ કરાવે છે.
અને પેલો કિંગનો ખજાનો, એ પણ બહુ મહત્વનું પ્રતીક છે, નહીં?
ખૂબ જ. દુનિયા જેને કચરો ગણે, એમાં મૂલ્ય જોવું, જાણે એ સેમના જીવનનું જ પ્રતિબિંબ છે. કે જે તૂટેલું લાગે છે એ પણ મૂલ્યવાન હોઈ શકે છે, એને પણ નવેસરથી સજાવી શકાય છે.
એક કોટ છે જે મને યાદ આવે છે, એના પર વાત કરીએ. મને લાગે છે કે જીવનમાં તમે તૈયાર થવાની રાહ જુઓ તે એક ભયાનક બાબત છે. ખરેખર કોઈ ક્યારેક કંઈ પણ કરવા માટે તૈયાર નથી હોતું. તમારે બસ તે કરવું પડશે અત્યારે.
હા, આ તો સેમની આખી જર્નીનો સારાંશ છે. હિંમત એટલે ડર ન હોવો એમ નહીં, પણ ડર લાગે તો પણ કામ કરવું, આગળ વધવું. એક્શન લેવાથી જ ગ્રોથ થાય છે, ભલે તમે પૂરેપૂરા તૈયાર ન હો.
અને બીજી એક ક્ષણ, જ્યારે પોતાના ઘરમાં રહેતા લોકોને જુએ છે, કિંગ, એલેનોર, ઈજે, અને વિચારે છે મારું કુટુંબ.
બરાબર, એ બતાવે છે કે એનો દ્રષ્ટિકોણ કેટલો બદલાઈ ગયો છે. એ હવે એમને ખાલી ભાડૂત કે પોતાની મજબૂરીના નિશાન તરીકે નથી જોતી, એ એમને પોતાની જેમ જ સંઘર્ષ કરતા જીવતા માણસો તરીકે જુએ છે. એમની તાકાતને ઓળખે છે અને એ રીતે પોતાની તાકાતને પણ સ્વીકારે છે.
આખી નવલકથા વાંચ્યા પછી એક એક આશાનો ભાવ જાગે છે, નહીં?
હા, ચોક્કસ. એવું નથી કે બધું સહેલું છે, પણ એવું લાગે છે કે ગમે તેવી મુશ્કેલીમાંથી પણ રસ્તો નીકળી શકે છે, પુનઃનિર્માણ શક્ય છે, અને એ કદાચ તમને વધુ સારા માણસ બનાવે.
એ આપણને યાદ અપાવે છે કે હિંમત કોઈ મોટી વાતમાં નથી હોતી, પણ રોજબરોજની નાની નાની પસંદગીઓમાં, નાના નાના પગલાઓમાં હોય છે.
અને સમુદાયની, માનવીય જોડાણની જે તાકાત છે એના પર વિશ્વાસ અપાવે છે. ક્યારેક અણધાર્યા સંબંધો જ તમને સૌથી વધુ સહારો આપે છે.
ખરેખર આ નવલકથા શીખવે છે કે જીવનના કપરા સંજોગો પણ આત્મશોધ અને નવી શરૂઆત માટે દ્વાર ખોલી શકે છે.
અને કદાચ એટલે જ ઓપન હાઉસ આજે પણ એટલી જ પ્રસ્તુત છે, કારણ કે તે સામાન્ય જીવનમાં છુપાયેલી અસાધારણ હિંમત અને માનવીય જોડાણની શક્તિની ઉજવણી કરે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરફ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.